એકત્ર શ્રુતિ સુવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે છે ને ભારતીય કાવ્યશાસ્ત્રના એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, રસધ્વનિ અને ભાવધ્વનિ.
હા, બહુ મહત્વના ખ્યાલો છે આ બંને.
બિલકુલ. અને આપણી પાસે જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાની સામગ્રી છે, એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ કવિતા કે નાટક જોઈએ ત્યારે આપણને જે થાય છે ને, હસવું આવે, રડવું આવે, એની પાછળનું ગણિત શું છે. મતલબ આપણે બધા અનુભવીએ છીએ આ ભાવો, પણ શું બધી લાગણીઓ સરખી હોય કે પછી એમાં કંઈક જુદાપણું છે, એ જરા આજે ઊંડાણથી જોઈએ.
ચોક્કસ. જુઓ, કાવ્યશાસ્ત્ર કહે છે કે આ બધો અનુભવ રસને કારણે છે, પણ આ રસ મતલબ કે ભાવકને જે આસ્વાદ થાય એ એમનેમ નથી આવતો, એની પાછળ આખી એક પ્રોસેસ છે.
અચ્છા.
એના મુખ્ય ત્રણ ભાગ છે એમ સમજો, વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ. આ ત્રણેય જ્યારે ભેગા મળે ને ત્યારે આપણા મનમાં જે સ્થાયી ભાવ સૂતો હોય એ જાગે.
ઓકે, વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ. એમાં વિભાવ એટલે શું?
વિભાવ એટલે રસ જાગવાના કારણો. એના પાછા બે પેટા પ્રકાર. એક છે આલંબન વિભાવ, એટલે જેના આધારે રસ જાગે. જેમ કે કોઈ વાર્તા હોય તો એના પાત્રો, હીરો હિરોઈન.
હા, બરાબર.
અને બીજું ઉદ્દીપન વિભાવ. આ એટલે જે જાગેલા ભાવને વધારે ભડકાવે, વધારે તીવ્ર બનાવે. જેમ કે વાતાવરણ, સુંદર જગ્યાનું વર્ણન, કે પછી ધારો કે વરસાદ પડતો હોય, સંગીત વાગતું હોય, એ બધું.
હમ, એટલે કારણ અને કારણને વધુ અસરકારક બનાવનાર તત્વો.
બરાબર. પછી આવે અનુભાવ. આ એટલે રસ જાગ્યા પછી જે શારીરિક કે વાચિક પ્રતિક્રિયા દેખાય તે.
એટલે કે એક્શન.
હા, કહી શકાય. જેમ કે પાત્ર શરમાય, આંખમાં આંસુ આવી જાય, ખડખડાટ હસી પડે, ગુસ્સામાં ભવાં ચડી જાય, ડરથી ધ્રુજવા માંડે, આ બધું અનુભાવ.
ઓકે. અને ત્રીજું વ્યભિચારી ભાવ, એ શું છે?
વ્યભિચારી ભાવ અથવા એને સંચારી ભાવ પણ કહે છે. આ છે ને પાણીના પરપોટા જેવા, ક્ષણિક હોય, મુખ્ય ભાવની આજુબાજુ આવે ને જાય, પણ એને સપોર્ટ કરે, પુષ્ટિ આપે.
દાખલા તરીકે?
જેમ કે ચિંતા, ખુશી, શરમ, ગ્લાનિ, કંઈક જાણવાની ઉત્સુકતા, ગર્વ, આવા તો ઘણા છે. શાસ્ત્રમાં 33 ગણાવ્યા છે.
33? ઓહો.
હા, પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. ઘણા એવું માને કે અમુક કારણ હોય તો અમુક જ રસ પેદા થાય, કે અમુક પ્રતિક્રિયા હોય તો અમુક જ ભાવ હોય. પણ એવું નથી. આ સંબંધ છે ને એ એકાંતિક નથી, એટલે કે ફિક્સ નથી હોતો.
અચ્છા, ઉદાહરણ આપી શકશો?
ચોક્કસ. ધારો કે વાઘ દેખાયો. હવે સામાન્ય રીતે શું થાય?
ડર લાગે, ભયાનક રસ.
હા, પણ જો જોનાર કોઈ શિકારી હોય તો?
એના માટે તો ઉત્સાહનો વિષય બને, વીર રસ.
કોઈ પ્રાણીશાસ્ત્રી હોય તો?
એને આશ્ચર્ય થાય, અદ્ભુત રસ.
અને જો એ વાઘે કોઈને મારી નાખ્યો હોય તો?
ક્રોધ આવે, રૌદ્ર રસ. બાબરે, એક જ વાઘ ને આટલા બધા રસ?
હા, એટલે એક જ વિભાવ, પણ સંદર્ભ પ્રમાણે રસ બદલાઈ શકે. એ જ રીતે આંસુ, પ્રેમમાં વિરહન પણ આંસુ હોય, કોઈના મૃત્યુ પર શોકન પણ આંસુ હોય, અને ખૂબ ડર લાગે ત્યારે પણ આંસુ આવી જાય.
બરાબર, સમજાયો.
એટલે જ કવિ શું કહેવા માગે છે, કયો ભાવ જગાડવા માગે છે, એ સ્પષ્ટ કરવા માટે મોટે ભાગે આ ત્રણેયનું વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવનું યોગ્ય મિશ્રણ જરૂરી બને છે. આ કોમ્બિનેશન જ ભાવકને સાચી દિશા પકડાવે.
આ તો ખરેખર બહુ રસપ્રદ વાત છે. એટલે કવિ જાણે કે એક રેસીપી બનાવે છે આ બધા ઘટકો વાપરીને, જેથી ભાવકને એક ચોક્કસ ટેસ્ટ, એક ચોક્કસ અનુભવ મળે. પણ મારો સવાલ એ છે કે શું દરેક સારી કવિતામાં કે નાટકમાં આ ત્રણેય વસ્તુ સ્પષ્ટ દેખાવી જ જોઈએ, એના વગર ના ચાલે?
ના ના, એવો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નિયમ નથી. એવું બિલકુલ જરૂરી નથી.
અચ્છા.
ક્યારેક કવિ એવા માહેર હોય છે કે ફક્ત વિભાવનું જેટલું જોરદાર વર્ણન કરે કે બાકીના અનુભવને વ્યભિચારી ભાવો આપણા મનમાં આપોઆપ જાગી જાય. અથવા ક્યારેક ખાલી અનુભવનું જ એવું બારીક ચિત્રણ હોય કે એની પાછળનું કારણ શું હશે વિભાવ, અને કેવા ક્ષણિક ભાવો વ્યભિચારી હશે એનો આપણને અંદાજ આવી જાય.
ઓકે.
અને એવું પણ બને કે કોઈ એક જ વ્યભિચારી ભાવ, પેલો ક્ષણિક ભાવ, એટલો મુખ્ય બની જાય, એટલો જોરદાર રીતે રજૂ થાય કે એ જ આખી રચનાનો હાર્દ બની જાય અને રસ તરફ ઇશારો કરી દે. મહત્વનું એ છે કે આ ઘટકો ભલે એકલું હોય કે ભેગા મળીને આપણા દિલમાં જે સ્થાયી ભાવ પડ્યો છે એને ટચ કરી જાય, એને જગાડી શકે. અને આ જ વાત આપણને લઈ જાય છે રસધ્વનિ તરફ.
હા, એના પર જ આવી રહ્યા હતા. શું છે આ રસધ્વનિ?
રસધ્વનિ એટલે એવી સ્થિતિ જ્યારે આ વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોનું એવું પરફેક્ટ મિશ્રણ રચાય કે ભાવકના મનમાં જે મુખ્ય સ્થાયી ભાવો છે, જેમ કે પ્રેમ રતિ, હાસ્ય હાસ, શોક ક્રોધ, ઉત્સાહ ભય, ઘૃણા જુગુપ્સા, આશ્ચર્ય વિસ્મય કે શાંતિ શ્રમ, આમાંથી કોઈ એક ભાવ પૂરેપૂરો જાગી જાય.
ઓકે.
અને ભાવક એ ભાવના આસ્વાદમાં એટલો બધો ડૂબી જાય, એટલો તલ્લીન થઈ જાય કે એને એકદમ પરમ આનંદ જેવો, એક ભાવ સમાધિ જેવો અનુભવ થાય. શાસ્ત્રોમાં આને આસ્વાદ પ્રકર્ષ કહ્યો છે. જ્યારે આવું થાય ત્યારે સમજવું કે એ રસધ્વનિ છે.
વાહ, આસ્વાદ પ્રકર્ષ ભારે શબ્દ છે, પણ અનુભવ સમજી શકાય એવો લાગે છે. કોઈ ઉદાહરણ છે?
આ એક બહુ જ જાણીતો સંસ્કૃત શ્લોક છે, એનાથી આ વાત સ્પષ્ટ થશે. શૂન્યમ વાસગૃહમ વિલોક્ય શયનાદુત્થાય કિંચશ્ચ નહિ નિંદ્રા વ્યાજમુપાગતસ્ય સુચિરમ નિર્વર્ણ્ય પત્યુર્મુખમ વિસ્તબ્ધમ પરિચુંબ્ય જાત પુલકામ આલોક્ય ગંડસ્થલીમ લજ્જાન બ્રમુખી પ્રિયેણ હસતા બાલાચિરમ ચુંબિતા.
ઓહો, સંસ્કૃત જરા સમજાવશો આમાં શું છે?
ચોક્કસ. આમાં એવું છે કે એક નાયિકા છે, એ જુએ છે કે સુવાનો ઓરડો ખાલી છે, લાગે છે પતિ સૂઈ ગયા છે, એટલે એ ધીમે રહીને પથારીમાંથી ઉઠે છે. પતિ ખરેખર તો જાગે છે, પણ ઊંઘવાનો ઢોંગ કરે છે.
અચ્છા.
નાયિકા એમના ચહેરાને બહુ વાર સુધી જોયા કરે છે, પછી હિંમત કરીને નિરાંતે એમને ચૂમે છે. પણ જેવું ચૂમે છે ને, પતિના ગાલ પર રોમાંચ થઈ આવે છે.
પકડાઈ ગઈ.
હા, નાયિકા સમજી જાય છે અને શરમથી મોં નીચું કરી લે છે. ત્યારે પતિ હસીને એ શરમાળ પ્રિયતમાને લાંબા સમય સુધી ચૂમ્યા કરે છે.
વાહ, બહુ સુંદર દ્રશ્ય છે. આમાં પેલા ઘટકો કેવી રીતે બંધ બેસે છે?
જો, નાયક અને નાયિકા એ એકબીજા માટે આલંબન વિભાવ થયા. સૂનો ઓરડો એ ઉદ્દીપન વિભાવ, જે માહોલ બનાવે છે. નાયિકાનું ધીમેથી ઉઠવું, જોવું, ચૂમવું, શરમાવું, આ થયા એના અનુભવો. પતિનો ઊંઘનો ઢોંગ કરવો, રોમાંચ થવો, હસવું, પછી લાંબુ ચુંબન કરવું, આ એના અનુભવો.
બરાબર.
અને આ બધા પાછળ નાયિકાની ઉત્સુકતા અને શરમ અને પતિનો આનંદ, આ થયા વ્યભિચારી ભાવો.
હા,
હવે આ બધાનું એટલું સરસ મિશ્રણ થયું છે કે વાંચનાર કે સાંભળનારના મનમાં રતિ એટલે કે પ્રેમનો સ્થાયી ભાવ પૂરેપૂરો જાગે છે અને શૃંગાર રસના આસ્વાદમાં ડૂબી જાય છે. અહીં ભાવ એકદમ ચરમસીમાએ પહોંચે છે, પેલો આસ્વાદ પ્રકર્ષ થાય છે, એટલે આ રસધ્વનિનું ઉત્તમ ઉદાહરણ છે.
વાહ, આ ઉદાહરણથી ખરેખર પેલો આસ્વાદ પ્રકર્ષ શું છે એનો અનુભવ જેવું થયું, એકદમ જીવંત ચિત્ર ઊભું થયું. પણ હવે મને એક બીજો વિચાર આવે છે, શું કવિતા કે નાટકનો હેતુ હંમેશા આવી ચરમસીમા સુધી પહોંચાડવાનો જ હોય? ઘણી રચનાઓ એવી હોય છે જે ગમે, સ્પર્શી જાય, પણ આવી તીવ્રતા ના હોય, અથવા કદાચ એમાં મુખ્ય ભાવ પ્રેમ કે વીરતા જેવો ના પણ હોય, ત્યારે શું?
બરાબર, તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. રસધ્વનિ એ આસ્વાદનું શિખર છે, પણ એ એકમાત્ર શિખર નથી. કાવ્યનો અનુભવ લેવાના બીજા પણ રસ્તા છે.
અચ્છા.
એવી પરિસ્થિતિઓ જ્યાં સ્થાયી ભાવ હોય તો કરો, પણ એમાં રસધ્વનિ જેવો આસ્વાદ પ્રકર્ષ ના હોય, અથવા જ્યાં સ્થાયી ભાવ કરતાં કોઈ ક્ષણિક વ્યભિચારી ભાવ જ વધારે મહત્વનો બની જાય, વધારે ચમત્કૃતિવાળો લાગે, આવી સ્થિતિને શાસ્ત્રકારો ભાવધ્વનિ કહે છે.
ભાવધ્વનિ. ઓકે, એટલે રસધ્વનિ નહીં પણ ભાવધ્વનિ.
હા, આચાર્ય મમ્મટ જેવા મોટા વિદ્વાનો એક સ્પષ્ટ ભેદ પાડે છે. એ કહે છે કે જ્યારે પ્રેમનો ભાવ રતિ દેવતાઓ, મુનિઓ, ગુરુઓ, રાજા કે પછી પોતાના બાળકો પ્રત્યે વ્યક્ત થાય, ત્યારે એ ભાવધ્વનિ કહેવાય, રસધ્વનિ નહીં.
કેમ એવું?
કારણ કે અહીં પ્રેમ તો છે જે સ્થાયી ભાવ છે, પણ એમાં શૃંગાર રસ જેવી ઉત્કટતા, પેલી તીવ્રતા નથી હોતી. ભગવાન પ્રત્યેનો પ્રેમ ભક્તિ છે, ગુરુ પ્રત્યે આદર છે, બાળક પ્રત્યે વાત્સલ્ય છે. આ બધા ભાવો વધુ શાંત, ગંભીર, સ્નેહાળ હોય છે, એમાં પેલો આસ્વાદ પ્રકર્ષ નથી.
સમજાયું. આ એક પ્રકાર થયો ભાવધ્વનિનો. બીજો કોઈ પ્રકાર?
હા, બીજો મહત્વનો પ્રકાર ત્યારે બને જ્યારે કોઈ વ્યભિચારી ભાવ પેલો ક્ષણિક ભાવ, જેમ કે ચિંતા, ઉત્સુકતા, શંકા, દ્વિધા, વિતર્ક, યાદ, સ્મૃતિ વગેરે, એ પોતે જેટલો મુખ્ય બની જાય કે કાવ્યનો આખો સ્વાદ, આખી મજા એના પર જ કેન્દ્રિત થઈ જાય. સ્થાયી ભાવ કદાચ પાછળ હોય, પણ ચમક પેલો વ્યભિચારી ભાવ આપે.
રસપ્રદ, આનું કોઈ ઉદાહરણ?
હા, કાલિદાસનું નાટક વિક્રમોર્વશ્યમ એમાંથી એક સરસ ઉદાહરણ છે. નાયક છે પુરુર્વા અને નાયિકા ઉર્વશી અચાનક ગાયબ થઈ જાય છે. રાજા એના વિરામમાં દુઃખી છે અને એના મનમાં વિચારોનું ઘમસાણ ચાલે છે. એ શ્લોક છે, તિષ્ઠેત કોપવશાત પ્રભાવપિ હિતા દીર્ઘમ ન સાપોપ્યતિ સ્વર્ગાયુત્પતિતા ભવેન મયિ પુનર્ભાવાર્દ્ર મત્સ્યામના તામ હર્તુમ વિબુધ દ્વિષોઅપિ ન ચ મે શક્તા પુરોવતની તામ હર્તુમ વિબુધ દ્વિષોઅપિ ન ચ મે શક્તા સાચા અત્યંત મગોચરમ નયનયોર્યાતેતિ કોયમ વિધિ.
અમર રાજા શું વિચારે છે?
એ વિચારે છે,
શું તે ગુસ્સામાં આવીને એના દિવ્ય પ્રભાવથી છુપાઈ ગઈ હશે? પણ ના, એ લાંબો સમય ગુસ્સે નથી રહેતી. તો શું સ્વર્ગમાં પાછી જતી રહી? પણ એનું મન તો મારામાં જ છે. અને રાક્ષસો? ના, રાક્ષસો પણ એને મારી સામેથી ઉપાડી ના શકે. તો પછી આમ અચાનક એ નજર સામેથી ગાયબ કેમ થઈ ગઈ? આ કેવું નસીબ!
બિચારો રાજા બહુ મૂંઝવણમાં છે.
હા, હવે અહીં જુઓ, પ્રસંગ તો વિરશૃંગારનો છે, એટલે પ્રેમનો સ્થાયી ભાવ તો છે જ, શોક અને ચિંતા જેવા ભાવો પણ છે. પણ આચાર્ય અભિનવ ગુપ્ત જેવા મોટા વિવેચકો કહે છે કે આ શ્લોકની ખરી મજા, ખરી ચમત્કૃતિ રાજાના મનમાં જે વિતર્ક ચાલી રહ્યો છે, આ તર્કવિતર્ક, આ દ્વિધા એમાં રહેલી છે.
ઓ, ભાવક તરીકે આપણને રાજાની આ મથામણમાં, એના તર્કોમાં વધુ રસ પડે છે, એટલે સ્થાયી ભાવ કરતા વ્યભિચારી ભાવ, વિતર્ક વધુ મુખ્ય બન્યો, માટે આ ભાવધ્વનિ કહેવાય. ઓ, હવે સ્પષ્ટ થયું, એટલે કાં તો સ્થાયી ભાવ હોય પણ પેલી તીવ્રતા ના હોય, જેમ કે દેવ પ્રત્યેનો પ્રેમ, અથવા તો કોઈ ક્ષણિક ભાવ જ મુખ્ય બની જાય, જેમ કે અહીં આ રાજાની દ્વિધા. આ ખરેખર સમજવા જેવું છે. શું આ ભાવધ્વનિના પણ પેટા પ્રકારો હોય છે, જેમ રસના 9 પ્રકાર છે એમ?
હા, બરાબર. ભાવની જુદી જુદી સ્થિતિઓ પરથી ભાવધ્વનિના પણ કેટલાક સૂક્ષ્મ ભેદ પાડ્યા છે. મુખ્ય 4 ગણી શકાય.
કયા કયા?
એક છે ભાવોદય, એટલે કે જ્યારે કાવ્યમાં કોઈ ભાવનાના ઉદયનું, એની શરૂઆતનું વર્ણન મુખ્ય હોય. બીજું ભાવ શાંતિ, જ્યારે કોઈ ભાવ શાંત થતો હોય, એનો અંત આવતો હોય, એનું નિરૂપણ મુખ્ય હોય.
ઓકે.
ત્રીજું ભાવ સંધિ, જ્યારે બે અલગ અલગ ભાવો એક જ સમયે એક જ પાત્રમાં અનુભવાતા હોય અને એમની વચ્ચેનો સંઘર્ષ કે જોડાણ રસપ્રદ બને.
અચ્છા.
અને ચોથું ભાવ શબલતા. શબલ એટલે મિશ્રિત, જાતભાતનું. જ્યારે બે કરતાં વધુ ભાવો એક સાથે લગભગ એક જ સમયે મનમાં ઉભરાઈ આવે અને એક જાતની ભાવનાત્મક ઉથલપાથલ મચાવે, એને ભાવ શબલતા કહે છે.
ભાવ શબલતા, નામ જ રસપ્રદ છે. આનું પણ ઉદાહરણ હશે જ?
હા, એ પણ એ વિક્રમોર્વશ્યમમાંથી જ. એ જ રાજા પુરુર્વા ઉર્વશીના રૂપ પાછળ ઘેલો થયો છે અને એના મનમાં જે વિચારો અને ભાવોનું ઘોડાપૂર આવ્યું છે એનું વર્ણન છે.
ક્વ કાર્ય શશલક્ષ્મણઃ ક્વચ કુલમ ભૂયોપિ દ્રશ્ય તમસા દોષાણામ પ્રશમાય નઃ શ્રુતમહા કોપેપિ કાંતમ મુખમ કેમ વક્ષ્યંત્યપકલ્મષાકૃતધિયઃ સ્વપ્નેપિ સા દુર્લભા ચેતઃ સ્વાસ્થ્યમુપૈહી કહ ખલુ યુવા ધન્યો ઘરમ ધાસ્યતિ.
બાપરે, આમાં તો ઘણા ભાવો લાગી રહ્યા છે.
બરાબર પકડ્યું. અહીં રાજાના મનમાં એક સાથે કેટલા બધા ભાવો ચાલે છે જુઓ. ક્યાં હું ચંદ્રવંશી ને ક્યાં ખોટું કામ, આ વિતર્ક. અરે, ફરી એ દેખાય તો કેવું સારું, આ ઔત્સુક્ય, ઉત્કટ ઈચ્છા. મારું શાસ્ત્રજ્ઞાન તો આવા દોષો માટે જ છે ને, આ મતિ, વિવેક. યાદ છે ગુસ્સામાં એ કેવી સુંદર લાગતી હતી, આ સ્મરણ. સારા ડાયા લોકો શું કહેશે, આ શંકા. એ તો હવે સપનામાંય નહીં મળે, આ દૈન્ય, લાચારી. ઓ મન, શાંત થા, આ ધૃતિ, ધીરજ. કોણ જાણે કયો નસીબદાર એના હોઠ ચૂમશે, આ ચિંતા, ઈર્ષા જેવી.
અરે વાહ, આ તો ભાવોની ભેળપુરી જેવું છે. બિલકુલ, વિતર્ક, ઔત્સુક્ય, મતિ, સ્મરણ, શંકા, દૈન્ય, ધૃતિ, ચિંતા, આટલા બધા વ્યભિચારી ભાવોનું જાણે પૂર આવ્યું છે. આ ભાવોની ભીડ, આ મિશ્રણ એ જ ભાવ સબલતા છે, અને આ પણ ભાવધ્વનિનો જ એક પ્રકાર છે. હા, પાછળ શૃંગાર ભાવ તો છે જ, પણ શ્લોકની મુખ્ય મજા આ ભાવોના મિશ્રણમાં છે.
અદ્ભુત! આ તો જાણે મનના અંદર શું ચાલે છે એનું એક્સરે જેવું લાગે છે. ખરેખર આપણા કાવ્યશાસ્ત્રીઓએ કેટલી ઊંડી સમજ કેળવી હતી માનવભાવોની. તો આ આખી ચર્ચા પરથી આપણે શ્રોતાઓ માટે મુખ્ય કઈ બાબતો તારવી શકીએ? ટૂંકમાં શું યાદ રાખવાનું? મને લાગે છે કે પહેલી વાત તો એ કે કળાનો જે આસ્વાદ છે એ એક જ ટાઈપનો નથી હોતો. રસધ્વનિ એટલે પેલો ટોચનો અનુભવ, જ્યાં મુખ્ય ભાવ પૂરેપૂરો અનુભવાય, પેલો આસ્વાદ પ્રકર્ષ.
બરાબર. અને બીજું તારણ એ કે ભાવધ્વનિ આપણને બીજા પ્રકારના આસ્વાદ તરફ લઈ જાય છે. કાં તો એ દેવ, ગુરુ, બાળક પ્રત્યેનો સ્નેહ હોય, જેમાં તીવ્રતા નહીં પણ આદર કે વાત્સલ્ય મુખ્ય હોય.
હા.
અથવા તો કોઈ ક્ષણિક ભાવ, જેમ કે દ્વિધા, યાદ, ઉત્સુકતા, કે પછી ઘણા ભાવોનું મિશ્રણ, એ જેટલું મહત્વનું બની જાય કે આસ્વાદ એના પર જ ટકે. આ ભાવનાઓનો ઉદય શાંતિ, સંધિ કે શબલતા તરીકે પણ દેખાઈ શકે છે.
અને ત્રીજી વાત જે મને લાગે છે કવિ અને ભાવક બંને માટે કામની છે, કે આ ભેદ સમજવાથી આપણે કળાને વધુ સારી રીતે સમજી શકીએ અને માણી શકીએ. કવિ કેવી રીતે આ બધા ઘટકો વાપરીને આપણને ચોક્કસ અનુભવ કરાવે છે એ કળાની કદર કરતા શીખીએ.
બિલકુલ સાચી વાત. આ ખાલી થિયરી નથી, આ આપણી સમજને, આપણી સંવેદનાને વધુ ધારદાર બનાવવાની ચાવીઓ છે. આનાથી આપણે સાહિત્યના ઊંડાણમાં ઉતરી શકીએ, કવિ શું કમાલ કરી રહ્યા છે એ પારખી શકીએ, અને ભાવક તરીકે આપણો આનંદ અનેક ગણો વધી જાય. આપણે ખાલી વાર્તા નથી માણતા, પણ એ વાર્તા કહેવાની રીત અને એનાથી જાગતા ભાવોની દુનિયાને પણ માણીએ છીએ.
એકદમ બરાબર. આ ચર્ચા પછી હું પણ હવે કોઈ કવિતા વાંચીશ કે ફિલ્મ જોઈશ તો મનમાં આ વિચારો ચાલશે જ. અને એ જ અમારો અંતિમ વિચાર છે શ્રોતાઓ માટે. શું આપણે અત્યારના સમયની કળામાં ફિલ્મો હોય, ગીતો હોય, વેબ સિરીઝ હોય, ચિત્રો હોય, એમાં પણ આ રસધ્વનિ અને ભાવધ્વનિના સિદ્ધાંતો શોધી શકીએ? કઈ રચના આપણને સીધા સ્થાયી ભાવની ચરમસીમાએ લઈ જાય છે, અને કઈ રચના કોઈ ક્ષણિક ભાવની ચમક, ભાવોના મિશ્રણ કે કોઈ ભાવના ઉઠવા કે શમવા પર ફોકસ કરે છે? આ નજરથી આપણી આસપાસની કળાને ફરી જોવાનો પ્રયત્ન કરજો. શું ખબર કંઈક નવું જ જોવા મળે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.